તારીખ 6/1/1977 શ્રી પ્રવચન સાર ગાથા 59 અને 60 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 28.
જ્ઞાન અને સુખ ને નામથી સંજ્ઞા એટલે નામથી લક્ષણ એટલે એના જુદા જુદા લક્ષણ છે. જ્ઞાન નું લક્ષણ જાણવું છે, સુખ નું લક્ષણ શાંતિ અથવા અનાકુલ પણ છે. એવું નામ ભેદ છે, લક્ષણ ભેદ છે, પ્રયોજન ભેદ છે. જેનું પ્રયોજન જુદું જુદું છે. એવા ભેદ હોવા છતાં પણ એ તો વ્યવહાર છે. એવા ભેદ તો વ્યવહાર છે. નિશ્ચય ખરેખર વાસ્તવિકપણે અભિન્નત્વાસ અભિન્નપણ હોવાથી જ્ઞાન ને સુખ નું અભિન્નપણ હોવાથી, કેમ કે એક વસ્તુ ભૂતપણું છે એમાં દ્વૈતપણું છે. અભિન્નત્વાસ પારમાર્થિક સુખમ ભણ્યતે એને પારમાર્થિક સુખ કહેવામાં આવે છે. એવો અહીંયા કહેવાનો અભિપ્રાય છે. જ્ઞાન થી વાત કરી છે, તેઓ જ્ઞાન ના 5 વિશેષણો થી વાત કરી છે. પણ એ અભિન્નપણે સુખ નું સ્વરૂપ હોવાનો અહીંયા અભિપ્રાય કહેવાનો છે. બીજું અહીંયા કઈ જ્ઞાન માં વિશેષ કહેવું નથી. પણ જ્ઞાન છે એને સુખ નું રૂપ છે એમ કહે છે. જ્ઞાન કેવું છે? સુખ રૂપે છે, સુખ સ્વરૂપે છે. સુખ એનું સ્વરૂપ છે જ્ઞાન નું એમ બતાવવા માટે અહીંયા સુખ નું જ્ઞાન થી વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે જ્ઞાન સાકાર છે અને પ્રગટ અનુભવ ગોચર છે. તેથી સુખ ને ઓળખાવા માટે જ્ઞાન થી ઓળખાવામાં આવે છે. ગુણ બે જુદા હોવા છતાં ગુણ ભેદે એ તો કયું અહીંયા કે સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદે હતી એ વગેરે ભેદો હોવા છતાં એ તો ગુણ ભેદ આવી ગયા. નિશ્ચય નો અભિન્ન વાત નિશ્ચય અભિન્નપણે હોવા કેવું છે ને કઈ કહેનાર ને ખ્યાલમાં છે કે આટલો ભેદ છે બે વચ્ચે તો પણ એમ કહીને એને ગૌણ કરી નાખે છે ભેદ ને. તો પણ બંને એક જ છે, અભેદ જ છે એમ અહીંયા કહેનાર નો આચાર્યદેવ નો અભિપ્રાય વર્તે. શાસ્ત્ર ની અંદર કહેનાર નો શું અભિપ્રાય છે એ અભિપ્રાય થી શાસ્ત્ર નું અવલોકન થવું જોઈએ એમ માટે. તો અનેક તર્ક કુતર્ક વિતર્ક અનેક કલ્પના ઉઠશે પણ એમાં કહેનાર નો અભિપ્રાય શું છે એ જો જણવા છે નહીં તો કહેનાર ખરેખર આમાં શું કહેવા માંગે છે એ વાત ધ્યાન ઉપર આવશે અથવા કહેનાર નો મર્મ પકડાશે. જ્ઞાન ને સુખ બંને એ જ છે. એટલા માટે કેવળ જ્ઞાન નું વર્ણન કર્યું. ક્ષાયી જ્ઞાન કેવળ જ્ઞાન એકાંત સુખ સ્વરૂપ છે. સુખ એનાથી કોઈ જુદી ચીજ છે એમ ખરેખર અમને દેખાતો. પાણીનો પ્યાલો લાવવા એમ કે ત્યારે કોઈ એમ દલીલ કરે કે તમે ચોખ્ખું એમ બોલ્યા છે તો શું કે પાણીનો પ્યાલો તમારી ભૂલ નથી થતી કાંઈ. વ્યવહાર વચન છે. અમારા જ્ઞાન માં એમ હતું કે પાણી ભરેલો પ્યાલો જોઈએ છીએ એવું જે અમારું નિશ્ચય જ્ઞાન છે એમાં ભૂલ પડી હતી ને પાણીનો પ્યાલો બોલાઈ ગયો છે એમ છે. ભાષા બોલે વ્યવહાર નહીં થતી હોય તો પણ જ્ઞાન તો નિશ્ચય નું જ રહે છે. જ્ઞાન અન્યથાપણા ને પામતો હવે કેવળ જ્ઞાન ને પણ પરિણામ દ્વારા ચીજનો સંભવ હોવાથી ચીજ લીધા જીવ જ્ઞાન એકાંતિક સુખ નથી એવા અભિપ્રાયનું જોઈ દલીલનું અહીંયા ખંડન કરવામાં આવે છે. ચાલ્યા જ કરે તો ચાલતો ચાલતો થાકે નહીં એમ કે છે. કાળના પ્રવાહમાં દ્રવ્ય પરિણમા જ કરે છે તો એ પરિણમતું એમાં કઈ થાક નહીં લાગતો હોય એમ કે છે. એવી રીતે ખેદ નો સંભવ છે ને એમાં ખેદ નો સંભવ છે. બાકી એકાંત કેવળ જ્ઞાન ને સુખ હોય કેવળ જ્ઞાન એકાંત સુખ સ્વરૂપ હોય એવું નથી લાગતું. કારણ કાળ પરિણમતા પરિણમતા એમને એને પણ થાક લાગે ને એમાં દુઃખ ની ખેદ ની ઉત્પત્તિ કદાચ થતી હોય. કદાચ અમે ખાઈ નું ખાઈ કરીએ પણ એમ કે પરિણમતા પરિણમતા એનામાં થાક લાગે તો સુખ તો ઓછું થાય ને. જ્ઞાન ભલે પૂરેપૂરું હોય આપણું એનું ખંડન કરે અથવા એમ બની શકતો ધમ કેવલમતી ના તમ સુખમ પરિણમમ તો સોચે કારણ કે ઘાતી કર્મ ક્ષય પામ્યા કોઈ ઘાતી કર્મ ખેદ ઉત્પન્ન થવાનું જે નિમિત્ત એ તો રહ્યો નથી. ખરાબ થઈ ગયો ક્ષય પામ્યો અથવા કેવળ જે આત્માની દશા છે આત્માની આત્માકાર રૂપ જે કેવળ દશા છે એ કેવળ દશામાં ક્યાંય દુઃખ થાય એવી યોગ્યતા એ કેવળ દશામાં કેવળી ની રહી એટલે પણ ત્યાં દુઃખ ખેદની ઉત્પત્તિ સંભવે નથી. અહીં કેવળ જ્ઞાન બાબતમાં ખેદ શો પરિણામ શા તથા કેવળ જ્ઞાન અને સુખ નો વ્યતિરેક શો પ્રશ્ન એમ ઉઠાવ્યો છે. કેવળ જ્ઞાન અને સુખ નો વ્યતિરેક એટલે ભેદ શો કેવળ જ્ઞાન અને સુખ નો ભેદ હોય શકે જેથી કેવળ જ્ઞાન ને એકાંતિ સુખ નું હોય. ચાલો પેલા તો પ્રશ્ન ઉઠાવ્યો છે કે કેવળ ની બાબતમાં બળી છેદ છો, છેદ નો અહીંયા અવકાશ જ છે નહીં એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમ કોઈ માણસ ઘણી શ્રીમંતાઈ વાળો હોય, ત્યાં કોઈ એમ કે ભાઈ એને કઈ લાચારી કરવી પડે એમ હોય શકે? હોય શકે જ છે ને, એમ એને કેમ હોય શકે? મારા સંકેત ભાઈ ડોમ ડોમ થાય બી છે, ક્યાં એને પાયતનો સિદ્ધ ના સ્થાનો કયા છે જગત માં? સિદ્ધ ના આયતનો તો ઘાતી કરવો છે, જીવ ના સ્વભાવ ને ઘાત કરનારા છે તે સિદ્ધ ના સ્થાનો છે. વાત પાડવી સ્વભાવ પ્રતિઘાત દુઃખ નું કારણ છે. સ્વભાવ ને રોકવો, સ્વભાવ ને રૂંધવો, મૂંઝવે ને સ્વભાવ ને મૂંઝા મૂંઝવે ત્યારે દુઃખ થાય છે. અમુક શું દુઃખ થતું મૂંઝવણ નું દુઃખ વિશેષ તો ખબર છે. માણસ મૂંઝવણ થી જેટલો કંટાળે છે એટલો પીડા થી કંટાળતો દરરોજ વર્ષો ના વર્ષો ચાલે તો માણસ ટેવાઈ જાય છે.
બરાબર,
દરદ થી પણ માણસ ટેવાઈ જાય છે. તો કાંઈ ગુણ થઈ ગયો છે, માનસિક મૂંઝવણમાં કામ કરી શકતો નથી. કર્મ એટલે નિમિત્તો છે, ઘાતી કર્મ છે. પ્રકૃતિ સ્વભાવ એવો છે કે જીવ એને અવલંબે છે અને એને અવલંબતા એ પોતાના જ્ઞાન અને આનંદ પ્રાણ છે એનો ઘાત કરે, તેથી એનું નામ ઘાતી કર્મ પાડવામાં આવ્યું છે. એ તો કર્મ પ્રકૃતિ છે. પણ જીવ પોતાના સ્વભાવને નહીં અનુસરતા કર્મના ઉદયને અનુસરે છે અને એમાં પોતાના જ્ઞાનાનંદ પ્રાણનો ઘાત થાય છે, તેથી કર્મના ઉદયને કર્મની પ્રકૃતિનું નામ ઘાતી કર્મ પાડવામાં આવ્યું છે. ચાર પ્રકારના છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતરાય. એ ચાર એના મુખ્ય ભેદ છે. પેટા ભેદ છે એના ઘણા છે. એને એમાં જોડાય છે ત્યારે પોતે બુઝાય
એને બુઝતા નથી
એમ કહેવાય.
કહેવાય
જીવ પોતે એમાં જોડાય છે ત્યારે બુઝાય છે. આ જીવ કા પૂરતું કમાતો ન હોય ત્યારે તો થાય છે. આ જીવ કા પૂરતું ન કમાતો હોય તો મૂંઝાય, તો એમાં તો શું ખબર નીકળે છે કે પોતાનું જીવન નહીં ચાલે એવી એને સમજણ છે. આ જીવિકાનો અર્થ શું છે? મારું જીવન નહીં ચાલે એ સંબંધે એને મૂંઝવણ છે. બરાબર, હવે આયા પોતાના સુખનું જીવન નહીં ચાલે એની એને મૂંઝવણ નથી. ખાવા પીવાની ચીજ નહીં મળે, પહેરવા ઓઢવાની ચીજ નહીં મળે, એ છે ને મૂંઝવણ. આ જીવિકામાં શું છે? ખાવું પીવું પહેરવું જોઈએ, માનેલી જરૂરિયાત પ્રમાણે. બધાની જરૂરિયાત એક સરખી માનેલી છે નહીં, પણ માનેલી જરૂરિયાત પ્રમાણે ઓછામાં ઓછું જોઈએ. તો પણ એને એની ફિકર છે, એટલી ફિકર એને એને સુખ નથી થતું ને દુઃખ કેમ થાય છે એની એને એવું જે સુખનું જીવન તે જીવન છે એની એને ફિકર છે.
વાત જે છે પણ માટે જવાબદારીઓનું કરવું શું
એની વાત કરી. જે કોઈ બાહ્ય અનુકૂળતા થાય છે અને જવાબદારી જેવું પણ જેમાં લાગતું નથી, બધું હળવું થઈ જાય છે, એ તો કોઈ ના સંયોગોના
કોઈ ના સંયોગ સાચી વાત.
એ અહીંયા એમ કે છે કે ભાઈ તારું જે તાત્વિક સુખ સ્વરૂપ છે, સ્વભાવ સ્વરૂપ છે, એના ચિંતન માત્રમાં સર્વોત્કૃષ્ટ પુણ્યનું નિબંધન છે. એના અભેદ અનુભવમાં તો શીતપદ નું બીજ રૂપાય છે
બરાબર,
એટલે એ તો એની તો કઈ સરખામણી બે વચ્ચે થઈ શકે એવી નથી. પણ તું કુંજ ના ફળ માટે રોવે છો, તકલાફ કરે છે ને, આ નથી તમને, આ નથી તમને, આ નથી. પછી ભાઈ પણ એ તારો સ્વભાવ તો કોઈ એવો અચિંતિત છે કે જેના ચિંતન માત્ર માં ઉત્કૃષ્ટ ચિંતો બંધાય છે. મને આ નથી, મને તે નથી એમ રડવા દઈ પાપ નું બંધન છે, એમાં તો પુણ્ય નું બંધન છે. એટલો તો વિવેક કર. જવાબદારી કઈ એને લાગતી નથી. જવાબદારી તો એને કલ્પેલી ખોટી ઉપાધિ જુઠ્ઠી ઉપાધિ સિવાય બીજું કઈ જવાબદારી, પરિવાર ની જવાબદારી, પછી કુટુંબ ની જવાબદારી, નાત જાત ની જવાબદારી, ગામ ની જવાબદારી,
જિલ્લાની લાંબી તો અમે નથી કરતા, પણ અમારા શરીર ની દીકરા કરવી ને
જવાબદારી જો ખરી ને ઘરના મુખ્ય માણસ ની તો જવાબદારી ખરી ને પરિવાર કલ્પેલી જવાબદારી છે. પૂર્વ પુણ્ય પ્રમાણે બધા ચોખ્ખા ગોઠવા, કોઈ મળે છે કે કોઈ ટળે છે એ પૂર્વ કર્મ અનુસાર છે. એમાં એનો વર્તમાન પ્રયત્ન કાંઈ આગું પાછું કરીને સરખું કરી શકે એ વાતમાં કાંઈ માલ છે. સામાન્ય લોકો બોલે છે, જો દરેક નું પોતાનું ધાર્યું થતું હોય તો કોઈ કોઈને રસ્તા ઉપર હાલવા દે એમ કે છે. ભવન ઉપર ભવન ઉપર છત્ર રાખે ઘાતી કર્મ એટલે કર્મ ને પ્રકૃતિ બાજુ ઝૂકે નમે ત્યારે એને પરિણામ માં સુખ થાય. એ જ પરિણામ જો સ્વરૂપ પ્રત્યે નમે
તો
એમાં ખીદ નો અભાવ થાય. ઘાતી કર્મો મહામોહ ના ઉત્પાદક હોવાથી ધતુરા ની માફક અતત માં તત્બુદ્ધિ ધારણ કરાવી આત્મા ને નિર પદાર્થ પ્રતિ પરિણમાવે. એ કર્મો ઘાતી કર્મો આત્મા ને પરિણમાવે છે એમ કહ્યું. આ પોતે પરિણમે છે ત્યારે એના ઉપર આરોપ કરવામાં
આવે
છે. મારા સામે જીભ કાઢે છે, મને ખીજવે છે, જીભ કાઢી કાઢી મને ખીજવે છે. મોટા એને શીખાવવાના છે, હું એના સામે જોઈશ
નહીં.
એનો અર્થ શું થાય, તું જો એના સામે નહીં જુઓ તો તને ખીત થશે. એમ કર્મ નો ઉદય ભલે આવે પણ તું કર્મ પ્રત્યે નહીં નમ તો તને મોહવાદી જે પરિણામ વિકાર છે એ દુઃખ થશે. ઘાતી કર્મો મામો ના ઉત્પાદક હોવાથી એટલે મામો માં નિમિત્ત થતા હોવાથી ધતુરા ની માફક ધતુરો પીએ છે એમાં એને મદ ચડે છે ધતુરા નો રસ પીએ એની અંદર એને જેમ દારૂ પીએ ને મદ ચડે એમાં એને એકદમ એના અંદર માદકતા આવે છે પણ એ બધું પીએ એને છે પીવા જાય છે તેને છે દારૂ ના પીઠામાં જાય તો દારૂ પીએ ને એ દારૂ ના પીઠામાં જાય છે જવાની ઈચ્છા છે એ જ એને મૂળ નું ઉત્પાદક છે બીજું કોઈ એને મૂળ નું ઉત્પાદક છે ચતુરા ની માફક અતત માં અતત બુદ્ધિ જયારે ચતુરું પીએ છે ત્યારે એને પદાર્થ જેમ તેમ દેખાતો અતતમાં સદબુદ્ધિ થાય છે એટલે પોતે જ્યાં નથી ત્યાં એને પોતે ભાસવા લાગે આ કુટુંબ પરિવારમાં પોતે નહીં હોવા છતાં એમાં પોતા પણ ભાસવા લાગે શરીરમાં જળ શરીરમાં પોતે ચેતન આત્મા નહીં હોવા છતાં એના એમાં એને પોતા પણ ભાસવા લાગે છે આ મને થાય છે આ સાતા મારામાં થાય છે આ સાતા મારામાં થાય છે મારું વજન બીજું મારું વજન આત્મામાં તો વજન જેવું કઈ છે ઘરનો મંગળ ખાલી કરીને ચાલ્યા જવાનું માનેલો ઘરનો મંગળ એ ખાલી કરીને જવાનું છે ત્યાં કોઈ શાશ્વત હજી સુધી તો રહ્યો એ તો મારું કે ઘરમાં એમ જ છે ને તમારું કોણ નામ લીધું ભાડુતી ઘરમાં મમત્વ નથી ના એ પોતા પણ માનતા
મમત્વ છે
ભાડુતી વત જેવું હોવા છતાં એમાં મમત્વ એટલું નુકસાન એને હવે ઘરનું કરવું છે તેનું અને ઘરનું કરવું બાકી બીજાને કામ ન કરવું હોય તો નાખનાર ને આંગણું વાળખું એના જેવું છે કામ કરવું હોય તો મેદાન મોકળો જ છે કોણ રોકે છે કોઈ રોકનારું સ્વરૂપ નું લક્ષ નથી પોતાના સ્વભાવ નું લક્ષ નથી એને પર નું કઈ ને કઈ લક્ષ રહે છે પછી ગમે તે હોય તે બાનું માત્ર સદભાવ ને અભાવ એ બંને બાના છે પરલક્ષ માટે કોઈ ફરતી હોવી કે નહીં હોવી એ તો લક્ષ થવાનું બાનું છે કોઈ નહીં હોવાનું લક્ષ કરે છે ને હોય હોવાનું હોવાનું એટલે તો આ સુખનું પ્રકરણ આચાર્ય સુખ તારામાં છે ને ક્યાંય બારમાં સુખ નથી આ તો મુદ્દો છે જેથી સ્વરલક્ષ છૂટે અને સ્વલક્ષ ના આયતનો એટલે સ્થાનો ઘાતી કર્મો છે અને તે મોહના ઉત્પાદક હોવાથી અતતમાં સદબુદ્ધિ ધારણ કરાવી જ્યાં પૂતે નથી ત્યાં પૂતા પણ એને ભાસે છે પૂતો આભાસ એને થાય છે અને આત્માથી નિર્ પદાર્થ પ્રતિ પરિણમે એના પ્રત્યે વલણ થાય છે એનું સતતપણે વલણ પર પ્રત્યે રહે છે અને જરા એક સમય માત્ર કોણ પરથી એનું વલણ છૂટું આ પરનું વલણ છોડવા અર્થે બાહ્ય ત્યાગ કરે છે પૂરો કુટુંબ પરિવાર પરિણમાવે છે, પરિણમાવે છે તો પૂતે પરિણમે છે ત્યારે એના ઉપર આરોપ કરાય છે કે પરિણમાવે છે. ચોખ્ખું બોલ્યા કે પાણી નો પ્યાલો લાવો, એવું ચોખ્ખું બોલ્યા છે ને. પૂતે નો પરિણમે તો ઘાતી કર્મ ની તાકાત નથી કે એને
પરિણમાવે.
મુખમાં કોઈ ચડી જાય છે ત્યારે એમ કે છે કે મારે એના વિના હાલતું
નથી,
મારા ઉપર એનું સામ્રાજ્ય છે એમ કે છે. અખંડનું સામ્રાજ્ય છે, બીડીનું સામ્રાજ્ય છે એમ કે એમ નથી. તું એટલો હિન ને નિર્બળ થયો છો કે એનાથી તું દબાઈ ગયેલો, તું પોતાને અનુભવે જળ કર્મ ને ક્યાંક ખબર છે? જળ કર્મ ને કઈ ખબર છે? અને આત્માની સ્વયંની જાગૃતિ જેને આત્મભાન કહે છે એ તો એક એવી જબરજસ્તી છે કે જગત ના કોઈ પદાર્થ એને કઈ પણ અસર ઉજાવી શકતા નથી. કોઈ પરાને દારૂ પાડે પણ કોઈ એના ઉપર અત્યાચાર કરે તો ફાડી દાબી રેડી દે, હોજરીમાં જાય અસર થાય નહીં, સ્વરૂપમાં લીન થઈ જાય એને બિલકુલ એની એક અંશે પણ અસર થાય એવું બની શકે. એટલે જ્ઞાન સ્વભાવની જાગૃતિમાં પ્રચુર સ્વસંવેદનમાં પડ્યા છે એને કોઈ અસર થતી જેને ટાળ તડકાની અસર થતી નથી. એમાં બધા ઘરનો ઓરડો હોય એમાં પછી કપડા પહેર્યા હોય એને શું ઠંડી? તો એમ કઈ ઠંડી બહુ છે, શરદી લાગી જાય છે. નિર્જન સ્થાનમાં એને કઈ અસર જ જાણે થતી ઉપયોગ ખરાબ થયો, પ્રસાદી ઇન્દ્રિયોનો ઉપયોગ એને ખરાબ થઈ ગયો છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત એમ કહ્યું, ઉપયોગ ફેલાતો નથી, સમેટાઈ ગયો છે ઉપયોગ. સ્વરૂપની અંદર પ્રચુર સ્વસંવેદનની રમઝટ છે એમાં એને ટાળ તડકા સુધાનું ખ્યાલ રહેતો ઠંડી વધે છે ને. બારી બે ત્રણ એ ધ્યાનમાં પડેલા હોય છે, ઊંઘમાં પડેલા હતા, જગ ગાફિલ નિંદ્રાને સોતા હે, નિંદ્રાને ગાફિલ કહ્યું, ગાફિલ છે કેમ કે પોતાના સ્વરૂપની સાવધાની એમાં રહેતી નથી. પરપ્રેમની જે અસર છે એ તો જીવની નબળાઈને જાહેર કરે એમ. સત્પુત્તિ એટલે હું છું એમ, એને જીવને જાણતા એમાં હું છું એમ એને લાગે. આ હોય તો ઠીક,
આ હોય તો
ઘરમાં હું એકલો ન હોઉં ને પરિવાર સાથે હોઉં તો ઠીક. શું બતાવે છે કે પરના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ સ્થાપીને એને રાખવા માંગે, પણ એ રાખો તો રહેતો કોઈ રાખો રહે છે? એ રહે છે તો એના કારણે, અને જાય છે તો એના કારણે. પરપદાર્થમાં અતુતમાં સદબુદ્ધિ ધારણ કરાવી આત્મા એ ગૃહ પદાર્થ પ્રત્યે પરિણમાવે છે, એટલે આત્મા એના પ્રત્યે પરિણમે છે, એના પ્રત્યે નમે છે. તેથી તે ખાતી કર્મો દરેક પદાર્થ પ્રતિ પ્રણમી પ્રણમીને થાકતા તે આત્માને ખેદના કારણ થાય. આત્માને કેમ ખેદનું કારણ થાય છે? તેથી તે ઘાતી કર્મો દરેક પદાર્થ પ્રતિ પ્રણમી પ્રણમીને થાકતા એમ. પરિણમવું તે થાક નથી, પણ પર પદાર્થ પ્રત્યે પરિણમવું એમાં થાક લાગે. જુદા જુદા નિમિત્તો પ્રત્યે જે એનું વર્ણ છે પ્રણમે છે એમાં થાક લાગે છે. શાંતિમાં ઢળે, સ્વરૂપમાં ઢળે પરિણામ એમાં થાક લાગતો. તારા પરિણામ જે વલણ છે એમાં થાક અને દુઃખ ની ઉત્પત્તિ અવશ્ય થાય થાય ને. એ ક્ષણે દુઃખ નું કારણ છે. આચાર્ય વર્ણન કર્યું આત્મ જ્ઞાન ના શાસ્ત્ર ને કરીને દુઃખ નું કારણ થાય. એક વાર એ પ્રવાહમાં એક સેકન્ડ નો ખાંચો પડે તો ધારા ને સમૂળ તોડી નાખે એવી તાકાત મારેલી. પરમાત્મા માં ભગવાન માં મન જો ખેદીએ તો ભગવાન માં દર્શન થાય ને ભગવાન લાવવું પડે દર્શન કરવા. પણ મન એવું ચંચળ છે કે એ તો સ્થિર રહેતો નથી એમ કહેવા માંગુ. દરેક પદાર્થ પ્રતિ પ્રણમી પ્રણમી ને થાકતા તે આત્માને ખેદ ના કારણ થાય તેમનો, એટલે ઘાતી કર્મો નો અભાવ હોવાથી કેવળ જ્ઞાન માં ખેદ ની પ્રગતિ ક્યાંથી થાય? કેમ કે ત્યાં તો ખેદ નો કોઈ નિમિત્ત જ રહ્યો નથી. ઉપાદાન માં એક પ્રકારની યોગ્યતા રહી નથી, અહીંયા નિમિત્ત નથી એનો અર્થ અહીંયા યોગ્યતા પણ. પોતાનો અભિપ્રાય પકડવો છે, સિદ્ધાંત એવો છે કે શાસ્ત્ર તો શાસ્ત્રકાર ના અભિપ્રાય થી વાંચવું કેનારના અભિપ્રાયથી ન વાંચે, એને પોતાના મતિ દોષ થી પોતાની મતિ કલ્પના એ ચડીને વાંચે, એમાંથી તો અર્થ ના બદલે અર્થ
કરે.
વળી ત્રણ કાળ રૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં આવે છે, કાળ તો એક છે અનાદિ ને, પણ એમાં ભૂત ભવિષ્ય ને વર્તમાન એવા ત્રણ ભેદો જેમાં પાડવામાં આવે છે, એવા સમસ્ત પદાર્થોના નિરાકારો વિવિધતા ને પ્રકાશવાના સ્થાનભૂત કેવળ જ્ઞાન ચિતરેલી ચિતરેલી ભીતની માફક જેટલા ચિત્રો ચિત્ર્યા હોય એક સાથે ઘંટાની બહુ મોટા મોટા ચિત્રો છે એક સાથે કેટલાય પ્રસંગો આલેખાલે વર્ષો પહેલા ચોંટાડેલા ઉતરે છે પકડી શકાય એમ ચિત્રેલી ભૂતની માં હોય અનંત સ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળ જ્ઞાન જ પરિણામ છે, એવા અનંત નિરાકારો સ્વરૂપે પોતે જ પરિણમતું હોવાથી કેવળ જ્ઞાન જ પોતે પરિણામ સ્વરૂપ છે, માટે અન્ય પરિણામ ક્યાં છે કે જે દ્વારા તેની ઉત્પત્તિ થાય, તેની ઉત્પત્તિ થાય એવું કોઈ પરિણામ છે એમાં બીજું પરિણામ રહેતો એક સાથે અનંત જ્ઞેયને ચિત્રેલી ભૂતની જેમ જાણીએ પ્રણયકાળના પરિણામ એક સાથે જ્ઞાનમાં ચિતરાઈ જાય છે. પ્રત્યેલી નિપ્રત્યેલી બધી અવસ્થાઓ એક સાથે ચિત્રેલી ભૂતની જેમ જ્યાં કેવળ જ્ઞાનમાં ગણાય જાય છે ત્યાં બીજા કોઈ એ કેવળ જ્ઞાનથી અતિરિક્ત કોઈ બીજા પરિણામ નથી કે જ્યાં ખેદ હોય પછી ત્યાં ખેદ થવાનો પ્રસંગ જ રહેતો. માટે અન્ય પરિણામ ક્યાં છે કે જે દ્વારા કેટલી ઉત્પત્તિ થાય, વળી કેવળ જ્ઞાન સમસ્ત સ્વભાવ પ્રતિઘાતના અભાવને લીધે નિરંકુશ અનંત શક્તિ ઉલથી હોવાથી સફળ ત્રિકાળિક લોકાલોક આકારમાં વ્યાપીને કુટસ્થપણે અત્યંત અતલપણે અત્યંત નિષ્કંપ્રહણ છે, તેથી આત્માથી અભિન્ન એવી સુખના લક્ષણભૂત અનાકુળતા ધરતું થતું કેવળ જ્ઞાન જ સુખ છે, માટે કેવળ જ્ઞાન અને સુખનું વ્યતિરેક ક્યાં છે, કેવળ જ્ઞાનથી સુખ કાંઈ સુધી જોવામાં આવતો સમસ્ત સ્વભાવ પ્રતિઘાતના અભાવને લીધે ત્યાં એ સ્વભાવને વિકાસ થવામાં કોઈ આડસ છે, અડચણ છે, કોઈ પડદો છે, અંતરાય છે, કોઈ ઘાત કરે છે એમ છે, એ કેવળ જ્ઞાન પૂરેપૂરું વિકસિત હોવાથી નિરંકુશ શક્તિ એની ઉલટી છે, એની શક્તિના વિકાસ ઉપર કોઈ અંકુશ છે, નિરંકુશ અનંત શક્તિ ઉલસી હોવાથી સકળ ત્રિકાળિક લોકાલોક આકારમાં વ્યાપીને લોકાલોકનામાં સર્વને જાણમાં પણ વ્યાપીને કુટસ્થપણે જાણે પરિણમતું નથી એમ અચળ છે ને, જરા પણ તેમાં ચંચળતા ઉપયોગી એક કાળ નિષ્ફળ રહેનારો એ અટલ પરિણામે નથી, કારણ કે પરિણામ મને પલટાયા કરે છે, ત્રણે કાળના સમસ્ત જ્ઞાકારોને જાણ્યા કરે છે, સદાય ત્રણે કાળના જ્ઞાકારોને જાણ્યા કરતો હોવાથી એને સ્પષ્ટ કહેવામાં આવે એમ છે. નવું જાણવાનું કઈ બાકી રહેતો નિષ્કંપ છે, તેથી આત્માથી અગ્નિ એવી સુખના લક્ષણ અનાકુળતા ધરતો પોતે અનાકુળતા ધારણ કરે છે, જે આત્માથી અગ્નિ છે એ કેવળ જ્ઞાન જ સુખ છે, જ્ઞાન પોતે જ સુખ છે, કેવલમ સુખ્યમ આત્મનો અવ્યતિરિક્તામ વિભ્રામ કેવલ કેવલમ સુખ્યમ કેવલ માટે સર્વથા અનુમોદન કરું છું કેવલ જ્ઞાન ભેદ એમ આનંદ કરવા જેવું
કલાક આપણે બધું બોલાય.